நமோரிஹந்தாணம் நமோ சித்தாணம் நமோ ஆரியாணம் நமோ வஜாயாணம் அன்வே சவசாகுண்ணம் பூத கால பிரபு ஆபசா வமேரா வர்த்தமான் வர்த்தமான ஜோ ஆபசா வபவிஷ்ய மம ஜான். திரவ்ய குண பர்யாய સંબંધી આપણી ચર્ચા ચાલી રહી છે. વિશ્વ દ્રવ્ય ગુણ અને પર્યાય કોને કહેવાય એની આપણે સવિસ્તાર ચર્ચા કરી. આપણો હવે વિષય જે ચાલી રહ્યો છે એ અત્યંત માર્મિક અને ખરેખર સમજવા જેવો વિષય છે, જેનું નામ છે છ સામાન્ય ગુણનું સ્વરૂપ. સામાન્ય ગુણ કોને કહેવાય અને વિશેષ ગુણ કોને કહેવાય એની આપણે ચર્ચા કરી હતી. જે ગુણો બધા જ દ્રવ્યમાં રહે છે એને સામાન્ય ગુણ કહેવાય છે, અને જે ગુણો બધા દ્રવ્યમાં ન રહેવા છતાં પોતપોતાના દ્રવ્યમાં રહે છે એને વિશેષ ગુણ કહેવાય છે. પ્રત્યેક દ્રવ્યમાં અનંત સામાન્ય ગુણ છે અને પ્રત્યેક દ્રવ્યમાં પોતપોતાના અનંત વિશેષ ગુણો છે. આનો અર્થ એ થયો કે પ્રત્યેક દ્રવ્ય પોતપોતાની અનંત 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 વિશેષતાઓને લઈને બેઠો છે. દ્રવ્ય એક છે અને એ એક દ્રવ્યની અનંત વિશેષતાઓ છે, અનંત ક્વોલિટીઝ છે, અનંત પ્રોપર્ટીઝ છે, જેનું નામ ગુણ છે. ગુણ કંઈ બીજું નથી, કઈ અલગથી ગુણ નહીં સમજતા. ગુણ એટલે દ્રવ્યની વિશેષતા. દ્રવ્યની એવી વિશેષતા છે કે એનામાં જાણવાની સામર્થ છે. તો એ જીવ દ્રવ્યની એવી જાણવાની સામર્થ જે છે એ વિશેષતાનું નામ આપી દીધું જ્ઞાન. એને કીધું જ્ઞાન ગુણ. સામર્થ કોની છે? દ્રવ્યની. જાણવાની સામર્થ કોની છે? દ્રવ્યની. એ ક્વોલિટી કોનામાં છે? દ્રવ્યમાં છે. દ્રવ્યની એ ખૂબી છે, દ્રવ્યની એ વિશેષતા છે. હું આ અંતર એટલે કરું છું કે આપણને ડાયરેક્ટલી દ્રવ્યની મહિમા આવે, કારણ કે એ દ્રવ્ય અનંત વિશેષતાઓથી ભરેલો છે. આચાર્ય દેવે મહિમા કોની કરાવી છે? વિશેષતાઓના માધ્યમથી, ગુણોના માધ્યમથી આચાર્ય દેવે મહિમા દ્રવ્યની કરાવી છે. કારણ કે દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ. દ્રવ્યની દ્રષ્ટિ નહીં થાય તો સમ્યક દ્રષ્ટિ નહીં થાય. દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જવી જોઈએ, લક્ષ્ય દ્રવ્ય ઉપર જવું જોઈએ, એકત્વ દ્રવ્યમાં સ્થપાવવું જોઈએ કે આવો દ્રવ્ય હું છું. કેવો દ્રવ્ય હું છું? કે જે દ્રવ્ય અનંત વિશેષતાઓને લઈને બેઠો છું એવો દ્રવ્ય હું છું. તો જોર દ્રવ્યનું, ખુમારી દ્રવ્યની, મસ્તી દ્રવ્યની, અહમ દ્રવ્યમાં, જ્ઞાન દ્રવ્યનું, વેદન દ્રવ્યનું, અનુભવ દ્રવ્યનું, પ્રતીતિ દ્રવ્યનું, સમજાય છે? તો એ દ્રવ્યની મુખ્યતા કરાવવા માટે વિશેષતાઓ ગૌણ થઈ ગઈ ને દ્રવ્ય મુખ્ય થઈ ગયો, કે આવી વિશેષતાઓનો ધારક દ્રવ્ય છે, આવી પ્રોપર્ટીઝને લઈને બેઠો છે દ્રવ્ય, આવા અનંત ગુણોને પી બેઠો છે દ્રવ્ય, આવા અનંત ગુણોનો ધારી છે દ્રવ્ય, આવી અનંત ક્વોલિટી કોનામાં છે? દ્રવ્યમાં છે. તો મહાન કોણ છે? દ્રવ્ય. મહિમાશાળી કોણ છે? દ્રવ્ય. અહમ કરવા યોગ્ય કોણ છે? દ્રવ્ય. વિશ્વાસ કરવા યોગ્ય કોણ છે? પોતાનો દ્રવ્ય. કારણ કે હું આવો એક ચૈતન્ય દ્રવ્ય છું, चैतन्य तत्व छु, जीव तत्व छु, जीव द्रव्य छु, जेना मा आवी अनंत विशेषताओ छे। अनंत विशेषताओनी तो आपणे शु वात करीए, अनंतनी तो आपणे वात न करी शकीए, ज्ञान न करी शकीए, कारण के आपणी पासे हमणां एटलू ज्ञान नथी अने आपणी पासे हमणां एटली सामर्थ्य नथी के आपणे अनंत विशेषताओने जाणी शकीए अने कही शकीए। आचार्य देव कहे छे के अनंत विशेषताओमांथी अमे तमने थोड़ी विशेषताओ कहीए छे, एनुं वर्णन करीए छे, जेथी तमने तमारा द्रव्यनी महिमा आवशे, जेवी महिमा अमने अमारा द्रव्यनी आवे छे, एवी महिमा तमे पण तमारा द्रव्यनी करो, एवुं एकत्वपणुं तमे पण तमारा द्रव्यमां स्थापित करो, एवो अनुभव तमे पण तमारा द्रव्यनो करो के जे द्रव्य आटली बधी अनंत विशेषताओने लईने बेठो छे। तो थोड़ी खूबीओनी चर्चा करता आपणे कोईना वखाण करीए ने, बे चार वखाण करीए, हाँ बस 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 समझाई गयुं के व्यक्ति बराबर छे, समझाय छे, बे चार एना गुण गाईए, बे चार एना वखाण करीए, बे चार एनी वातो करीए, हाँ समझाई गयुं के व्यक्ति जोरदार छे, व्यक्ति बराबर छे, पॉइंट समझाय छे, तो एनी महिमा आवी जाय छे। तो बे चार गुणोना माध्यमथी ए व्यक्तिनी महिमा आवी जाय, तो अहींया आचार्य देव कहे छे, અહીંયા આચાર્ય દેવ કહે છે કે આત્મામાં રહેલા જે અનંત ગુણો છે એ અનંત ગુણોની તો ચર્ચા નહીં કરીએ, પણ થોડા ગુણોની અમે ચર્ચા કરશું, તો એ ગુણોના માધ્યમથી તમને તમારી મહિમા અવશ્ય આવશે। એક જ तो ए गुणोना माध्यमथी तमने तमारी पण महिमा आवशे। तो आपणे वात करता था एवा अमुक गुणोनी, एवा अमुक आपणा आपणी चर्चा, आपणा आपणी क्वॉलिटीज, आपणा गुणो, आपणा धर्मो, आपणी क्वॉलिटीज प्रॉपर्टीज के जेना माध्यमथी आपणने आपणी महिमा आवे। तो आपणे एमां सामान्य गुणनी चर्चा करता था। तो कई गया वखते आपणे त्रण सामान्य गुणनी चर्चा पूरी करी हती, अस्तित्व, वस्तुत्व અને દ્રવ્યત્વ। આ ત્રણ ગુણની ચર્ચા આપણે લાસ્ટ ટાઈમના લેક્ચરમાં આપણે પૂરી કરી હતી। શું વાત કરી હતી આપણે? અસ્તિત્વ ગુણ કોને કહેવાય? હું થોડીક ચર્ચા કરીને આગળ વધું છું, એટલે થોડુંક રિવિઝન થઈ જાય, કારણ કે આપણે લાસ્ટ વીક આની ચર્ચા કરી હતી। અસ્તિત્વ ગુણ કોને કહેવાય? તો કે જે શક્તિના કારણે, મેં હમણાં જે પોઈન્ટ તમને હમણાંની જે ચર્ચા આપણી થઈ, આઠ મિનિટ થઈ, જે આઠ મિનિટમાં મેં ચર્ચા કરી એ બહુ ઇમ્પોર્ટન્ટ ચર્ચા છે, એટલે તમે એના ઉપર વિચાર કરજો। જે મૂળ પોઈન્ટ આવ્યો, મૂળ પોઈન્ટ આખી ચર્ચાનો એ આવ્યો, બિફોર આઈ સ્ટાર્ટ ધ રિવિઝન ઓફ અસ્તિત્વ, વસ્તુત્વ એન્ડ દ્રવ્યત્વ, લેટ મી જસ્ટ કન્ક્લુડ વોટ વી સ્પોક ટિલ નાઉ। આપણે જે ચર્ચા કરી એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આ જ આપણે કહીએ ને કે માનવામાં આપણે ચૂકી જઈએ છીએ, આપણી ભૂલ ક્યાં થઈ રહી છે, આપણને સુખની પ્રાપ્તિ કેમ નથી થતી, આપણને સમ્યક દર્શન કેમ નથી થતું, આપણને મોક્ષની પ્રાપ્તિ આજ સુધી કેમ નથી થઈ, આપણે અનંતવાર સમો શરણમાં જઈ આવ્યા, આપણે પોતે મુનિ બની આવ્યા, આપણે ધર્મના નામ પર, સુખી થવાના નામ પર બધું જ કર્યું, પોઈન્ટ સમજાય છે, પરંતુ સેનાથી આપણે ચૂકી ગયા? વોટ ડીડ વી મિસ? તો દેટ મિસિંગ ફેક્ટર વી સ્પોક અબાઉટ, દેટ મિસિંગ ફેક્ટર, શું મિસિંગ ફેક્ટર હતો? એ કે આપણે મહિમા બધાની ગઈ, આપણને જે સહયોગ મળ્યા, સાંભળજો ધ્યાનથી, બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, સમજાય છે, આપણને જે સહયોગ મળ્યા, આપણને જે શરીર મળ્યું, આપણને જે ઘર કુટુંબ પરિવાર મળ્યા, જે ધન દોલત રૂપિયા પૈસા આદિ, એ બે બાહ્ય વસ્તુ છે, આપણને એની જ મહિમા આવી છે, સમજાય છે। અને ધર્મના ક્ષેત્રમાં આવ્યા, થોડીક જીનવાણીનો સ્વાધ્યાય કર્યો, તો આપણે ગુણ આદિની મહિમામાં, ક્ષયોક્ષમ જ્ઞાનની મહિમામાં, ધારણા જ્ઞાનની મહિમામાં આપણે અટકી ગયા, તો આપણે એમાં અટકી ગયા, પરંતુ આપણને મહિમા જેની આવી જોતી હતી એની આપણને એક સમય નથી આવી, અને એ છે આપણા અંદરમાં રહેલા ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માની। જેની ચર્ચા 45 વર્ષ ગુરુદેવશ્રીએ કરી કે તને એની અપાર મહિમા આવી જોઈએ કે તું એવો એકરૂપ રહેવાવાળો શક્તિશાળી દ્રવ્ય તત્વ છો કે જે દ્રવ્ય તત્વ આવી અનંત વિશેષતાઓને લઈને બેઠો છે, હવે એના વખાણ કરે છે, એની ખૂબીઓ બતાવે છે, એની ક્વોલિટીઝ બતાવે છે. જે તમે બહુ પહેલા એક ઉદાહરણ આપણે લીધું હતું, શું ઉદાહરણ લીધું હતું કે અજ્ઞાન છે ને અજ્ઞાન એ દુઃખનું કારણ છે અને જ્ઞાન છે ને એ સુખનું કારણ છે. અજ્ઞાન એ દુઃખનું કારણ છે અને જ્ઞાન એ સુખનું કારણ છે. જેવી રીતના આપણે એક મોબાઈલ લઈને આવ્યા, એક તમને ખ્યાલમાં આવે એટલે વાત ઉદાહરણના માધ્યમથી કરું છું કે આપણે એક મોબાઈલ લઈને આવ્યા અને એ મોબાઈલ એમ સમજો કે 50-60 હજાર રૂપિયાનો મોબાઈલ છે. સમજો વાત ને, શું વાત કહેવા માંગુ છું. એ મોબાઈલ 50-60 હજાર રૂપિયાનો છે. હવે એ જે આપણે મોબાઈલ લઈને આવ્યા, એ મોબાઈલ આપણે જસ્ટ લઈને આવ્યા અને આપણા ઘરમાં આપણા ટેબલ ઉપર આપણે મૂક્યો અને આપણે કંઈક કામ કરવા ચાલ્યા ગયા. હવે આપણા ઘરમાં કોઈ બાળક હોય, સમજાય છે, એ બાળકે એ મોબાઈલ ઉપર કંઈક થોડાક આપણા ફિંગરપ્રિન્ટ લાગ્યા હશે એટલે થોડોક એને ગંદો લાગ્યો. સમજો વાત, સમજો, થોડોક એને ગંદો લાગ્યો હશે, સમજાય છે. તો એ બાળકે એ મોબાઈલ જે જસ્ટ લઈને આવ્યા છે, આપણે બોક્સમાંથી ખોલીને આપણે મૂક્યો અને આપણે બહુ ખુશ હતા કે આજે આપણે 50-60 હજાર રૂપિયાનો મોબાઈલ એકદમ સરસમાં સરસ લેટેસ્ટ મોબાઈલ લઈને આવ્યા. હવે એ મોબાઈલ ટેબલ પર મૂક્યો અને આપણે કંઈક કામ કરવા ચાલ્યા ગયા અને એ બાળકે લઈને, નાનો બાળક હતો, એ બાળકને કંઈક એના ઉપર ગંદુ લાગ્યું સ્ક્રીન ઉપર, આપણા ફિંગરપ્રિન્ટ કે કાંઈ, તો એને લઈને નળની નીચે એને ધોવા માંડ્યો અને સરસ સરસ એમ કે ને કે ઘસી ઘસીને એને મોબાઈલ ધોઈ લાવ્યો અને ધોઈને એને ટેબલ પર મૂક્યો અને આપણે એને એ ધોતા જોયો. હવે શું થશે બોલો, આપણે ડરી જશું ને, આપણને ડર લાગશે ને. શું ડર લાગશે? કે આજે તો આ મોબાઈલ ગયો. આપણે એકદમ જ તરત ઉપાય કરવા માંડ્યા, આપણે એને લૂછો, આપણે એને ઘઉંના ડબ્બામાં નાખ્યો, ચોખાના ડબ્બામાં નાખ્યો, આપણે એને ધીરેથી ખોલ્યો અને એ ચાલુ થઈ ગયો. તો સૌથી પહેલા તો આપણને શાંતિ થઈ કે મોબાઈલ ચાલુ થઈ ગયો, પરંતુ તો પણ આપણને અંદરથી ડર છે કે હમણાં ચાલુ થયો છે પણ પછી આગળ ચાલશે કે નહીં. સાંભળજો ધ્યાનથી. પછી એકાદ કલાક ગયો અને આપણા હાથમાં એ જે બોક્સ આવ્યું હતું, એ બોક્સમાં એક બુકલેટ આવી હતી, સમજાય છે, એક બુક આવી હતી જેને આપણે એ મોબાઈલનું શાસ્ત્ર કહી શકીએ. તો એ બોક્સમાંથી એ મોબાઈલની જે બુકલેટ હતી, એ બુકલેટ આપણે વાંચી અને એના પહેલા જ પાના ઉપર લખ્યું હતું, શું લખ્યું હતું એના પહેલા જ પાના ઉપર, કે આ મોબાઈલ કેવો છે, તો કે વોટરપ્રૂફ છે. તમે ગમે તેટલા પાણીમાં નાખો તો પણ એ મોબાઈલ બગડશે નહીં. હવે આપણને એક જ્ઞાન થયું. જો અજ્ઞાન હતું ત્યાં સુધી આપણે દુઃખી થયા, ભયભીત થયા, આપણે બાળકને ધોઈ નાખ્યો, એના ઉપર ક્રોધ કર્યો, આપણને ડર લાગ્યો, આપણને આકુળતા થઈ, આપણને એમ લાગ્યું 50 હજાર ગયા. તો અજ્ઞાન, સાંભળજો, એ મોબાઈલની જે પ્રોપર્ટી હતી, એ મોબાઈલની જે ઇનબિલ્ટ ક્વોલિટીઝ હતી, એ મોબાઈલની જે ઇનબિલ્ટ ફેસિલિટી હતી, એના ગુણ હતા, એના ધર્મ હતો, એને આપણે નહોતા જાણતા, એને આપણે નહોતા જાણતા ત્યાં સુધી આપણે કેટલા દુઃખી થયા. અને જ્યાં એ બુકલેટ એટલે કે મોબાઈલના શાસ્ત્રનું પહેલું પાનું વાંચ્યું કે ધીસ મોબાઈલ ઇઝ વોટરપ્રૂફ, એ સાંભળતા ને વાંચતા આપણે એ દમ આપણને નિરાકુરતા થઈ ગઈ. શું નિરાકુરતા થઈ ગઈ? કે હવે આ મોબાઈલને કાંઈ થવાનું નથી. અને આપણો ડર વયો ગયો, આપણું અજ્ઞાન વયું ગયું, આપણો ભય વયો ગયો, આપણો ક્રોધ વયો ગયો અને આપણે બાળકને સામેથી આપ્યું કે બેટા રમ, રમ પાણીમાં, રમ, જે કરવું એ કર. તો એ રીતે અજ્ઞાન એ દુઃખનું કારણ છે અને એ પદાર્થ સંબંધીનું જે જ્ઞાન થયું, એ જ્ઞાન થતાં આપણને આકુળતા મટી ગઈ, આપણને સુખની ઉત્પત્તિ થઈ, આનંદની ઉત્પત્તિ થઈ અને આપણે પદાર્થ સંબંધી આપણને એ જ્ઞાન થયું, આપણે પદાર્થના જ્ઞાતા થઈ ગયા, આપણને પદાર્થનો અનુભવ થયો, આપણને પદાર્થમાં રહેલી જે ક્વોલિટીઝ છે આપણને એની મહિમા આવી કે શું જોરદાર મોબાઈલ છે યાર, પાણીમાં નાખે તો પણ એને કાંઈ ના થાય, શું જોરદાર મોબાઈલ છે. તો આપણને પદાર્થની આપણને મહિમા એવી રીતના આપણે પણ એક ડિવાઇસ છે. જેવી રીતના એ મોબાઈલ એક પદાર્થ છે, એક એક વસ્તુ છે, એક સબસ્ટેન્સ છે, એવી રીતના આચાર્ય દેવ કહે છે કે આપણે પણ એક ડિવાઇસ છે, આપણે પણ એક સબસ્ટેન્સ છે, આપણે પણ એક દ્રવ્ય છે, આપણે પણ એક તત્વ છે, આપણે પણ એક વસ્તુ છે, અને આપણે એક વસ્તુ છે તો આપણામાં પણ અનંત ગુણો વસેલા છે, અનંત ક્વોલિટીઝ વસેલી છે, ઇનબિલ્ટ પ્રોપર્ટીઝ છે કે જે પ્રોપર્ટીઝને કોઈએ બનાવી નથી, જે સ્વભાવને કોઈએ બનાવ્યો નથી, એવા ઇનબિલ્ટ અનંત સ્વભાવ છે કે જે સ્વભાવને જાણતા જે પ્રોપર્ટીઝને આ શાસ્ત્રનામ જેવી રીતના બુકલેટ હતી એવી રીતના આપણી માટે આપણા આત્માને જાણવા માટે આ શાસ્ત્રો છે. અને આ શાસ્ત્રમાં આપણે લખ્યું કે તારામાં અસ્તિત્વ નામનો ગુણ છે, અને જે શક્તિના કારણે, જે ગુણના કારણે, જે સ્વભાવના કારણે તારો ક્યારે પણ નાશ નથી થતો અને તારી ક્યારે ઉત્પત્તિ નથી થતી, એવો તું અવિનાશી આત્મા છો, પદાર્થ છો, એ જાણતા આપણા જેટલા પણ ભય હતા, સ્પેશિયલી જે મરણ ભય હતું, વેદના ભય, આલોક ભય, પરલોક ભય, જેટલી આકુળતા, જેટલો ભય, જેટલા રાગદ્વેષ, જેટલો ડર, મરવાનો ભય જે હતો એ આપણો સમાપ્ત થઈ ગયો. કોને જાણતા? તો એક આપણામાં ઇનબિલ્ટ જે એક ક્વોલિટી છે જેનું નામ અસ્તિત્વ ગુણ છે, એને જાણતા આપણે એટલા નિરાકુલ થઈ શકીએ. તો એવા અસ્તિત્વ ગુણ જેવા અનંત બીજા ગુણોનો ધારક એવો આત્મ તત્વ એને આખે આખો આપણે જાણીએ અને અનુભવીએ અને એનો વિશ્વાસ કરીએ તો આપણને કોણ દુઃખી કરી શકવામાં સમર્થ છે? તો આ એક એક્ઝામ્પલના માધ્યમથી અજ્ઞાન દુઃખનું કારણ છે અને જ્ઞાન એ સુખનું કારણ અને આનંદનું કારણ છે એ આપણે શીખ્યા. બીજો પહેલો પોઈન્ટ આપણે હમણાં સુધી બે પોઈન્ટ શીખ્યા, સૌથી પહેલો પોઈન્ટ મહિમા દ્રવ્યની આવી જોઈએ. જે દ્રવ્યમાં આવી અનંત વિશેષતાઓ છે એ અનંત વિશેષતાનો ધારક જે એક દ્રવ્ય છે એ દ્રવ્યની આપણને મહિમા આવી જોઈએ. અગર એનાથી ચૂકી ગયા ને તો આપણે આ ભાવ હારી ગયા એમ સમજો. આપણે આપણી મહિમા કરવાથી ચૂકી ગયા, આપણે આપણા અંદરમાં રહેલો જે આપણો વૈભવ છે અને એવો જે આપણે આત્મ તત્વ છીએ, જીવ તત્વ છે, આપણું જે સ્વરૂપ છે, સ્વરૂપની મહિમા, એની શ્રદ્ધા, એનો અનુભવ, એ કરવાથી, એનું જ્ઞાન, એની રૂચિ અને એનો વિશ્વાસ કરવાથી આપણે ચૂકી ગયા તો આપણે આ ભવમાં, આપણે આ મનુષ્ય ભવ હારી ગયા એમ સમજો. સાર્થક કરવો હોય મનુષ્ય ભવને, ગુરુદેવની વાણીને, જે જ્ઞાનીઓ મળ્યા એનો સમાગમ સાર્થક કરવો હોય, આ જીન વાણીનો સમાગમ સાર્થક કરવો હોય, જીવન સાર્થક કરવું હોય, જે દુર્લભમાં દુર્લભ મનુષ્ય છે, મનુષ્ય ભવ છે, એ મનુષ્ય ભવને સાર્થક કરવું હોય તો આપણા અંદરમાં રહેલી જે આપણી સામર્થ્ય છે એ સામર્થ્યને આપણે સ્વીકારવી પડશે. આપણે કોઈ નાના તત્વ નથી, આપણે બહુ જોરદાર તત્વ છે. આજે આપણે આપણી મહિમા કરવાથી ને આપણું જ્ઞાન કરવાથી અને આપણો અનુભવ કરવાથી આપણે ચૂકી ગયા છે અનંત કાળમાં, એટલે આ રખડપટ્ટી ઉભી છે. આ અજ્ઞાન દુઃખનું કારણ છે. બીજો પોઈન્ટ આપણે શીખ્યા, બીજો પહેલો પોઈન્ટ દ્રવ્યની મહિમા, બીજો પોઈન્ટ અજ્ઞાન દુઃખનું કારણ છે અને જ્ઞાન એ સુખનું કારણ છે. જ્ઞાન સાથે સુખ આવશે, અજ્ઞાન સાથે દુઃખ આવશે. અગર એ બુકલેટ ન વાંચી હોત તો મને કહો, અગર એની ઇનબિલ્ટ ક્વોલિટી ન ખબર પડી હોત તો મને કહો કે આ વોટરપ્રૂફ છે, આ સ્ક્રેચ પ્રૂફ છે. હવે બીજા દિવસે એ મોબાઈલ ઉપર સ્ક્રેચ કરતી હતી, આપણી જે પણ દીકરી હોય કે બાળક હોય. હવે પાછી બીજી ક્વોલિટી આપણે વાંચી કે ધીસ મોબાઈલ ઇઝ સ્ક્રેચ પ્રૂફ. તો જેમ જેમ આપણને પદાર્થનું જ્ઞાન થાય છે, એની પ્રોપર્ટીઝનું જ્ઞાન થાય છે, એમ એમ આપણે નિરાકુર થતા જઈએ છીએ, આપણે નિશ્ચિંત થતા જઈએ છીએ. એ પદાર્થ સંબંધી નિશ્ચિંતતા આવી જાય છે કે આને કાંઈ નહીં થાય. તો એક પૂતગલ સંબંધી એનું જ્ઞાન કરવાથી, એક પૂતગલ સંબંધી આપણને આટલી નિશ્ચિંતતા અને નિર્ભયતા અને નિરાકુરતા અને નિશંકતા, નિર્ભયતા આવી શકે તો આપણને આચાર્ય દેવે હજારો ગાથાઓ, હજારો ગ્રંથોમાં આપણું વર્ણન કર્યું છે તો એ વાંચીને આપણને નિશ્ચિંતતા અને નિરાકુરતા કેમ ના આવી શકે? તને અગર નિશ્ચિંતતા અને નિરાકુરતા નથી આવી, હવે બુકલેટ વાંચીને કે ભાઈ આ વોટરપ્રૂફ છે એ વાંચીને પણ કોઈ ભયભીત રહ્યા કરે, આકુડિત રહ્યા કરે, રડ્યા કરે, તો એને એના દુઃખને દૂર કરવાનો ઉપાય કોની પાસે? એને વાંચ્યું ને ભાઈ આ વોટરપ્રૂફ છે, આ સ્ક્રેચ પ્રૂફ છે, હવે એ વાંચીને પણ અગર એને એ વિશ્વાસ ના આવે, બોલો, એને ક્વોલિટીનો વિશ્વાસ ના આવે તો એને એના ઉપર પ્રતીતિ ના આવે તો એને સુખી કોણ કરી શકે બોલો. એવી રીતના વાંચીને આપણને વિશ્વાસ ના આવે આપણા સ્વભાવ ઉપર, આપણના આચાર્ય દેવ ઉપર, આપણને એક કંપની ઉપર વિશ્વાસ આવે છે ને, હા એ કંપની આવો મોબાઈલ બનાવ્યો છે કે જે વોટરપ્રૂફ છે ને જે સ્ક્રેચ પ્રૂફ છે. આપણે કંપનીની મહિમા આવે, એ મોબાઈલની મહિમા, બનાવવા વાળાની મહિમા આવે છે, જે પદાર્થ બનાવ્યો એની મહિમા આવે છે. એ તો ઉદાહરણ છે, તો કૃત્રિમ પદાર્થ છે, આ તો અકૃત્રિમ પદાર્થ છે, કોઈએ બનાવ્યો નથી. અને આટલી અનંત વિશેષતાઓ લઈને બેઠો છે અને એને અનુભવ કરીને આચાર્ય દેવ વાણીમાં કહે છે, શાસ્ત્રોમાં કહે છે, તાડપત્ર ઉપર ગ્રંથો લખે છે અને કહે છે કે અરે તું નિશ્ચિંત થઈ જા, તું નિર્વિકલ્પ થઈ જા, તું નિરાકુળ થઈ જા, તું નિર્ભય થઈ જા, તું નિશંક થઈ જા. કેમ? કારણ કે તારું તત્વ આવું છે, કારણ કે તારામાં ઇનબિલ્ટ આવી ક્વોલિટી છે. કઈ ક્વોલિટી છે? તો કે તારામાં એક એવી જબરજસ્ત અસ્તિત્વ નામની ક્વોલિટી છે જેના કારણે તું ક્યારે જન્મતો નથી, મરતો નથી. આ દેહના હજાર ટુકડા થઈ જાય, બોલો આત્માના અસ્તિત્વને શું થશે? આજે ડોક્ટર એમ કહી દે કે તમે હવે પલંગ પરથી હલી નહીં શકો, સમજાય છે? તમે હલી નહીં શકો, હવે તમારી પાસે બહુ ઓછો સમય છે. અરે ઓછો સમય કોની પાસે છે? અરે આ ભવમાં એમ કહી દે કે ઓછો સમય છે, એટલે આત્મા અને શરીરના વિયોગને હવે થોડોક જ સંયોગનો થોડોક જ કાળ બાકી છે. શરીરના ટુકડા થઈ જાય, સહસ્ત્ર ખંડ થઈ જાય, તિલ તિલ કરે દેહ કે ખંડ, ગમે તે થઈ જાય, પરંતુ મારા અસ્તિત્વ ગુણના કારણે, મારામાં જે ક્વોલિટી છે એના કારણે હું ક્યારે મરવાનો નથી. અને બીજી ક્વોલિટી આપણે શું વાત કરી હતી કે મારામાં એક વસ્તુત્વ નામનો ગુણ છે, અને એ વસ્તુત્વ નામના ગુણના કારણે શું થાય છે કે મારામાં અને પ્રત્યેક દ્રવ્યમાં, સામાન્ય ગુણ છે ને, એટલે બધા જ દ્રવ્યમાં આ ગુણ જોવામાં આવે છે, વસ્તુત્વ નામનો ગુણ, કે જેના કારણે પ્રત્યેક દ્રવ્ય પોત પોતાનું પ્રયોજનભૂત કાર્ય કરે છે, પોત પોતાનું પ્રયોજનભૂત કાર્ય કરે છે. એટલે જીવ દ્રવ્ય છે એ પોતાનું જાણવા દેખવા રૂપ, જે પોતાનું પ્રયોજનભૂત કાર્ય છે, અર્ધક્રિયાકારિત્વ શક્તિ છે, પોત પોતાનું પ્રયોજનભૂત કાર્ય કરે છે. એ કાર્ય કરવામાં પ્રત્યેક દ્રવ્ય સમર્થ છે, કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય નથી કરતો. આ વસ્તુત્વ ગુણ પરથી આપણને એ શીખવા મળ્યું કે પૂતગલ દ્રવ્ય એનું પ્રયોજનભૂત કાર્ય કરશે, સ્પર્શ રસ ગંધ વર્ણ આદિ ગુણો રૂપે પરણવાનો, તો એનું પ્રયોજનભૂત કાર્ય કરે છે. ધર્માસ્તિકા એનું પ્રયોજનભૂત કાર્ય કરે છે, અધર્માસ્તિકા એનું પ્રયોજનભૂત કાર્ય કરે છે. એવી રીતના હું મારું પ્રયોજનભૂત કાર્ય કરું છું, એ પ્રયોજનભૂત કાર્ય કરવાની જે સામાન્ય ક્વોલિટી છે એનું નામ છે વસ્તુત્વ ગુણ. આનો અર્થ શું થયો કે હું આજે મારું પ્રયોજનભૂત કાર્ય કરવામાં તો સાર્થક છું, સમર્થ છું, પરંતુ હું બીજા કોઈ દ્રવ્યનું પ્રયોજનભૂત કાર્ય નહીં કરી શકું. હું શરીરનું કેટલું કાર્ય કરી શકીશ? અને આપી માને તમાં શું પડ્યું છે? સવારથી ઉઠીને જે પણ શરીરના કાર્ય થયા એ કોણે કર્યા? શરીરમાં જે કાર્ય થયા એ કોણે કર્યા? આપણને તો અંદરમાં, આપણી માન્યતામાં તો એમ જ છે ને કે આપણે કર્યા, આપણે નાયા, આપણે શરીરને પોષણ આપ્યું, આપણે ભોજન આપ્યું, આપણે બનાવ્યું. જે પણ શરીરનું કાર્ય થયું, જે પણ ઘરનું કાર્ય થયું, રૂપિયા પૈસા આદિનું કાર્ય થયું એ કોણે કર્યું બોલો? ઘડાનું કાર્ય શું છે? કો પ્રયોજનભૂત કાર્ય સમજાવશું તો ઘડાનું કાર્ય શું છે? તો કે જે ઘડો છે ને એનું પ્રયોજનભૂત કાર્ય છે કે એમાં પાણી ભરીને આપણે રાખી શકીએ, એનું પ્રયોજનભૂત કાર્ય છે. એવી રીતના જે ફોર એક્ઝામ્પલ, હજી તમને બે ત્રણ એક્ઝામ્પલ, આંખનું પ્રયોજનભૂત કાર્ય શું છે? દેખવું છે. હવે આંખ નાકનું કામ કરી શકશે? નાક છે કાનનું કામ કરી શકશે? કાન છે એ મનનું કામ કરી શકશે? ના. પ્રત્યેક ઇન્દ્રિય જેમ પોતપોતાનું પ્રયોજનભૂત, અચ્છા હાર્ટ અને લીવર અને કિડની બોલો, જે પણ અંદરના ઓર્ગન્સ છે એ પણ પોતપોતાનું પ્રયોજનભૂત કાર્ય કરે છે ને, સાથે રહેલા છે, તો પણ એ બધા પોતપોતાનું પ્રયોજનભૂત કાર્ય કરે છે. એકબીજાનું કાર્ય કોઈ નથી કરી શકતું, તો એકબીજાનું કાર્ય કોઈ નથી કરી શકતું, કારણ કે બધા જ પોતાનું પ્રયોજનભૂત કાર્ય કરવામાં સમર્થ છે અને બિઝી છે, પ્રોપર એક્ટિવ છે, ફુરસત નથી. સમજાય છે? આપણે માનતા નથી એટલે દુઃખી છે, અને આપણે માનતા નથી એ દુઃખી છે, તો આપણી માન્યતા આપણું અજ્ઞાન દુઃખનું કારણ છે. આપણે જયારે નથી માનતા, આપણે જયારે નથી માનતા ત્યારે પણ આપણે આપણું પ્રયોજનભૂત કાર્ય જ કરીએ છીએ. આપણે જયારે એમ માનીએ છીએ કે હું શરીરનું કરું છું ત્યારે પણ તું શરીરનું રંચ માત્ર પણ નથી કરતો, ત્યારે પણ તું તારા પ્રયોજનભૂત કાર્ય ને જ કરે છે. બહુ વસ્તુત્વ ગુણ સમજવાથી આ જીવને ખરેખર જે પરદ્રવ્યનું કર્તૃત્વનો જે ઝેર ચડે છે ને ઝેર ઉતરી જશે. તમે બહુ ધ્યાનથી આ વાતો સાંભળજો. આ પ્રકરણ જીનાગમનો એટલો બધો મહત્વપૂર્ણ પ્રકરણ છે કે આ છ સામાન્ય ગુણ ભણવાથી, એના લાભ ભણવાથી, એનું સ્વરૂપ ડેપ્થમાં ભણવાથી આપણી બધી જ આકુળતા અને આપણા બધા જ વિકલ્પો, કર્તૃત્વ, ભય, રાગ દ્વેષ, મોહ, અજ્ઞાન, અસંયમ જે પણ આપણા અંદરમાં થઈ રહ્યા છે, પ્રમાદ, કષાય, યોગ જે પણ વિકૃતિ છે એ બધાનો અંત ન આવે તો આચાર્ય કહે છે કે અમારી પાસે આવજો. અરે એવું ક્યારે નથી બનવાનું. એટલે પ્રોપર સમજો કે પ્રત્યેક જેવી રીતના ઘડિયાળ છે તો એનું પ્રયોજનભૂત કાર્ય કરે છે, કમ્પ્યુટર છે એનું પ્રયોજનભૂત કાર્ય કરે છે, આ માઉસ છે તો એનું પ્રયોજનભૂત કાર્ય કરે છે, આ મોબાઈલ છે તો એનું, આ પેન છે તો એનું, તો પ્રત્યેક દ્રવ્ય પોતપોતાનું પ્રયોજનભૂત કાર્ય કરવામાં સમર્થ છે, બિઝી છે, એક્ટિવ છે. તેથી એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય નથી કરી શકતો. આ વસ્તુત્વ ગુણ શીખડાવે છે. આ છ મહિના ચાલે એટલો વિસ્તારવાળો વિષય છે. હું તમારા છ લેક્ચરમાં પૂરું કરવાનું છું. દ્રવ્યત્વ ગુણ, અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ ગુણ. દ્રવ્યત્વ ગુણ કહે છે કે પ્રયોજનભૂત કાર્ય કરવા છતાં પણ કરવા સાથે સાથે પ્રત્યેક દ્રવ્યની અવસ્થા નિરંતર બદલાય છે. સમજાય છે? એ કાચનો ગ્લાસ છે. કાચનો ગ્લાસ હાથમાંથી પડ્યો. હું આ ત્રણેય ગુણ આ કાચના ગ્લાસમાં ઘટિત કરું છું, અસ્તિત્વ, વસ્તુત્વ અને દ્રવ્યત્વ. પછી આપણે આગળ વધીએ, કારણ કે આગળના ત્રણ ગુણ પણ જબરજસ્ત છે. અરે વસ્તુ જ પ્રત્યેક જબરજસ્ત છે તો એના રહેલી ક્વોલિટીઝ તો જબરજસ્ત હોય જ ને. એક ગ્લાસ છે, એ ગ્લાસ જે છે એ ગ્લાસ આપણા હાથમાંથી પડ્યો, બરાબર છે? હાથમાંથી જે આખો ગ્લાસ હતો, સરસ એકદમ, આપણે કહીએ ને 500,000 રૂપિયાનો, એ પણ આપણો ફેવરેટ, એમ સમજો તમે કે એ ગ્લાસ હાથમાંથી પડ્યો. હવે હાથમાંથી ગ્લાસ પડ્યો, ત્રણ ગુણ ઘટિત કરું છું. હાથમાંથી ગ્લાસ પડ્યો, હાથમાંથી ગ્લાસ પડ્યો, એના અસ્તિત્વનો નાશ થયો કે ન થયો? મને કહો, ગ્લાસના અસ્તિત્વનો નાશ થઈ ગયો કે ન થઈ ગયો? ગ્લાસના અસ્તિત્વનો નાશ નથી થયો. સમજાય છે? ગ્લાસ હતો ત્યારે પણ એનું અસ્તિત્વ હતું, અને આજે એ ટુકડાના ફોર્મમાં છે, પીસીસના ફોર્મમાં છે, ત્યારે પણ એનું અસ્તિત્વ તો છે. યુ કેન સી, તમે જોઈ શકો છો એનું અસ્તિત્વ છે. એના અસ્તિત્વનો નાશ નથી થયો, એ ખતમ નથી થઈ ગયો, એ નષ્ટ નથી થઈ ગયો, એનો વિનાશ નથી થયો, એ ડિસ્ટ્રોય નથી થઈ ગયો, એ ગાયબ નથી થઈ ગયો, એનું અસ્તિત્વ તો છે, બરાબર. હવે એ ટુકડા જે છે, જે ટુકડા પડ્યા છે આપણી સામે, એ ટુકડા એનું પ્રયોજનભૂત કાર્ય કરે છે કે નહીં નક્કી કરો. ગ્લાસ કયો દ્રવ્ય છે? ગ્લાસ છે પૂતગલ દ્રવ્ય. તો પૂતગલ દ્રવ્ય ટુકડાના ફોર્મમાં હોય કે ગ્લાસના ફોર્મમાં હોય, એનું પ્રયોજનભૂત કાર્ય કરે કે ન કરે? તો કરે છે. ત્યાં જયારે ગ્લાસ હતો ત્યારે પણ સ્પર્શ રસ ગંધ વર્ણ રૂપે એનું પ્રયોજનભૂત કાર્ય ચાલુ હતું, અને ટુકડા છે ત્યારે પણ એનું પ્રયોજનભૂત કાર્ય ચાલુ છે, ત્યારે પણ એનામાં સ્પર્શ રસ ગંધ વર્ણ રૂપ પ્રણમન ચાલુ છે. આ વસ્તુત્વ ગુણ કહે છે. શું ગજબ છે! અને ત્રીજું કે ગ્લાસ હતો ત્યારે ગ્લાસની પર્યાય હતી, ગ્લાસની અવસ્થા હતી, એ પૂતગલ વોઝ ઇન ધ ફોર્મ ઓફ ગ્લાસ. અને ઇન વન મિનિટ, ઇન લેક ફ્રેક્શન ઓફ મિનિટ, ફ્રેક્શન ઓફ સેકન્ડ, એ એક ટુકડા થઈ ગયા. તો એ દ્રવ્યની અવસ્થા નિરંતર બદલાય છે. એ આપણને દ્રવ્યત્વ ગુણ બતાવે છે કે એ ગ્લાસના ફોર્મમાં પૂતગલ હતો, એ ફોર્મ નિત્ય નથી રહેવાનો, નિત્ય નથી રહેવાનો. એ ફોર્મ બદલાયા વગર રહેશે નહીં, એની અવસ્થા બદલાયા વગર રહેશે નહીં. કારણ કે જીત શક્તિ કે કારણ દ્રવ્ય કી અવસ્થા નિરંતર બદલતી રહેતી હૈ, ઉસે દ્રવ્યત્વ ગુણ કહેતે હૈ. રિવિઝન કર્યું એમાં આપણે ત્રણ પોઈન્ટ, એટલે હમણાં અડધા કલાકમાં લીધા. પહેલું કે દ્રવ્યની મહિમા આપણને અપાર આવી જોઈએ, ગુણોના માધ્યમથી, ગુણભેદના માધ્યમથી, શક્તિઓના માધ્યમથી આપણને એકરૂપ રહેવાવાળા દ્રવ્યની મહિમા આવી જોઈએ. કારણ કે આ એક દ્રવ્યની આ અનંત વિશેષતાઓ છે, અનંત વિશેષતાઓ મળીને એક દ્રવ્ય નથી બન્યો. સમજો, અનંત વિશેષતાઓ મળીને એક દ્રવ્ય નથી બન્યો. અસ્તિત્વ ગુણના કારણે હું ત્રિકાળ છું, ના, હું ત્રિકાર રહેવા વાળો છું એવી મારી એક વિશેષતાનું નામ અસ્તિત્વ ગુણ છે. तो समझावामां आवे कि जिस शक्ति के कारण द्रव्य का नाश नहीं होता, द्रव्य की प्रयोजनभूत कार्य चलता रहता है, द्रव्य की अवस्था बदलती रहती है, ये तो समझावामां आवे छे, पण समझवानुं शुं छे कि मारामां एक एवी शक्ति छे, एक एवी विशेषता छे, जे विशेषताना कारणे हुं अनादि अनंत रहुं छुं, अने ए विशेषतानुं नाम शुं छे, तो ए विशेषतानुं नाम अस्तित्व गणुं छुं। મારામાં એવી એક વિશેષતા છે કે જે વિશેષતાના કારણે મારું પ્રયોજનભૂત કાર્ય ચાલતું રહે, હું કોઈ બીજાનું કાર્ય ન કરું, એવી વ્યવસ્થા જ નથી કે કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરે। આ અજ્ઞાનના બોલબાલા છે જગતમાં, મોહી જીવના જગતમાં, મોહી જીવના જગતમાં ને મોહી જીવની દુનિયામાં અજ્ઞાનના બોલબાલા છે, અને સમ્યક દ્રષ્ટિની દુનિયામાં જ્ઞાનના સમ્યક જ્ઞાનના બોલબાલા છે। मोही जीव नी दुनिया में अंधकार छवायो छे, अने सम्यक ज्ञानी नी ना जीवन में उजाड़ो आपणे शुं कहेवाय प्रकाश छवायो छे, सम्यक ज्ञान नो प्रकाश फैलायो छे। मोही जीव नी दुनिया में आकुड़ता ने दुख छे, मोही जीव हमेशा स्ट्रेस में हशे, हमेशा डिप्रेशन में हशे, हमेशा हाइपर टेन्शन में हशे, केम? कारण के एने व्यवस्था नथी खबर। અને જ્ઞાની જીવ દુનિયા આખી આનંદમય છે, નિરાકુળ છે, નિશ્ચિંત છે, એટલે તો 11 વર્ષની ઉંમરમાં આટલી હિંમત થઈ જંગલમાં જવાની। બોલો કોણ મોહી જીવની હિંમત હોય કે 11 વર્ષની ઉંમરમાં એ જીવ જંગલમાં ચાલ્યો જાય, વિચાર કરો તમે। તો આ મોહી જીવની દુનિયા અને અજ્ઞાનીઓની દુનિયા અને જ્ઞાનીઓની દુનિયા, આ દુનિયા જ આખી અલગ છે, છે બેવ જીવ પણ બેવની દુનિયા આખી અલગ છે। તો અસ્તિત્વ, વસ્તુત્વ અને દ્રવ્યત્વ આ ત્રણ ગુણ આપણે શીખ્યા, અને દ્રવ્યત્વ ગુણમાંથી આપણે એ શીખ્યા કે કોઈ દ્રવ્યની કોઈ પણ અવસ્થા નિરંતર નથી રહેવાની, પરમનન્ટ નથી રહેવાની, એટલે અવસ્થાને જોઈ જોઈને તું દુઃખી અને સુખી નહીં થતો, કારણ કે અવસ્થા બદલાઈ જાય છે, એ અવસ્થા હર સમય બદલાઈ જાય છે, અને અવસ્થા હર સમય બદલાઈ જાય છે એટલે કોઈને તું પર્યાય દ્રષ્ટિથી નહીં જોતો, અવસ્થાથી નહીં જોતો, એ અવસ્થા એક સમયની છે, બીજા સમયે અવસ્થા બદલાઈ જવાની છે, અને તેથી અવસ્થાઓ ઉપરથી લક્ષ છૂટીને જે બદલાઈ જવાની છે, જે બદલાતી છે, જે અનિત્ય છે, જે ઉત્પાદ વ્યયવાળી છે, જેનું જીવન એક સમયનું છે, જે રહી નથી શકવાની, જે ટકી નથી શકવાની, જે કાયમ નથી રહેવાની, જે ક્ષણિક છે, જે ક્ષણભંગુર છે, જે અનિત્ય છે, એના ઉપરથી દ્રષ્ટિ હટીને જાયક નિત્ય દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જાય છે। આ દ્રવ્યત્વ ગુણને સમજવાથી લાભ છે। આજે મારી છીની અવસ્થા જોઈને હજીને આપણે એમ કે અંજન ચોર, તને હજીને અંજન ચોર જ દેખાય છે, તને હજીને ચોરની અવસ્થા દેખાય છે, તને હજીને મારી છીના વિરોધી ભાવની અવસ્થા દેખાય, આજે કઈ અવસ્થામાં છે કહો? આજે અંજન ચોર નિરંજન થઈ ગયો, આજે મારી છી મહાવીર થઈ ગયો, આજે ગ્રહિત મિત્યાત્મમાં પડેલો ગૌતમ સ્વામી ગંડર થઈને આજે એ જીવ મોક્ષે વયો ગયો, આજે એ અવસ્થાઓ બદલાય છે દુનિયામાં, હરેક દ્રવ્યની અવસ્થાઓ બદલાય છે। એટલે જે અજ્ઞાની છે જ્ઞાની થાય છે, જે જ્ઞાની છે એ સમ્યક દ્રષ્ટિ છે એ શ્રાવક થાય છે, જે શ્રાવક છે એ મુનિ થાય છે, મુનિ છે એ શ્રેણી ચડે છે, શ્રેણી છે એ પૂર્ણવિતરાગી થાય છે, પૂર્ણવિતરાગી અરિહંત થાય છે, અરિહંત એ સિદ્ધ થાય છે, અને સિદ્ધ ભગવાનની પણ હર સમય અવસ્થા બદલાય છે। હર સમય ફ્રેશ અવ્યાબાદ સુખ, ફ્રેશ આનંદ, ફ્રેશ આનંદ, ફ્રેશ આનંદ, ફ્રેશ આનંદ, ફ્રેશ આનંદ, ફ્રેશ આનંદ, હર સમય અવ્યાબાદ સુખને નવો નવો ભાવ જે પ્રગટ થાય છે એને ભોગવે છે। દ્રષ્ટિ દ્રવ્ય ઉપર છે, અવસ્થા નિરંતર બદલાય છે, એટલે એ વેદન પણ નિરંતર બદલાય છે। આ ત્રણ ગુણ થયા, ચોથો ગુણ લઈએ। જો ચોથો ગુણ કયો છે? ચોથો ગુણ બહુ ગજબનો છે, પ્રમેયત્વ ગુણ। થોડુંક હવે આ બધી ચર્ચા છે ને ટેકનિકલ છે, આ ટોટલ ટેકનિકલ ચર્ચા છે, પોઈન્ટ સમજાય છે? એક સામાન્ય આપણે જૈન ધર્મની જાણકારી લઈએ ને તો પૂજા આમ કરાય, દર્શન આમ કરાય, એ બધી ચર્ચા આવશે, સમજાય છે? એક સામાન્ય જાણકારીમાં એ બધી વાત આવશે ચરણાનુયોગની, પરંતુ આ જે આખી વાત છે એ આખી વસ્તુ સ્વરૂપનો આખો ટેકનિકલ પાર્ટ છે, કે આ સમજતા, આ સમજ્યા વગર જીવને ક્યારે શાંતિ અને સુખની ઉત્પત્તિ નહીં થાય। હવે અસ્તિત્વ ગુણ સમજવાથી આપણને કેટલો લાભ થયો? હવે હજી કોરોનાથી કોને ડર લાગે છે? હજી લાગતો તો હશે થોડો, નહીં હજી તો વધારે લાગતો હશે ને હવે, કારણ કે ક્રિટિકલ ટાઈમ છે, વેરી ક્રિટિકલ મંથ, વેરી ક્રિટિકલ ટાઈમ ટુ ગો આઉટ, શેનો ડર? એક એક તમે વિચાર કરો કે એક રોગના ભયથી આપણે ચાર ચાર મહિના ઘરમાં બેસી શકીએ છે, તો એક અંદરમાં જીવને જયારે આનંદની પ્રાપ્તિ થાય છે, એવો આનંદ, એવો અપૂર્વ આનંદ, એ આનંદની પ્રાપ્તિ, એવો આનંદનો અનુભવ, એવો સુખનો અનુભવ, અપૂર્વ અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિ થાય, તો એ જ્ઞાનીની પ્રગતિ પોતાના ઘરમાં કેમ ન રહે? એક ભયના કારણે આપણે ઘરમાંથી બહાર નથી નીકળતા. કેનો ભય છે? કોનો ભય છે? કે મરી જશું, કંઈક થઈ જશે, એનો ભય છે ને? તો એક ભયના કારણે આપણે ઘરમાંથી બહાર નથી નીકળતા, તો એક આનંદની, સાચા આનંદની પ્રાપ્તિ થાય, તો એક જ્ઞાનીની પ્રગતિ આત્મામાંથી બહાર કેમ આવે? ઉપસર્ગ હોય કે પરિષ હોય, શરીરના ખંડ થતા હોય, ઉપસર્ગ કરવાનો ઉપસર્ગ ભયંકર ઉપસર્ગ કરતો હોય, કોઈ પર્વત ઉપરથી નીચે ફેંકતો હોય, કોઈ પૂર્વનો વેરી આવીને આભૂષણ પહેરાવતો હોય, કોઈ મરેલો સર્પ નાખતો હોય, કોઈ ગરમ ગરમ સીગડી મૂકતા હોય, ગમે તે થતું હોય, અને અંદરમાં આનંદ પ્રાપ્ત થઈ ગયો, પોતાના અસ્તિત્વની ખબર પડી ગઈ, પોતાના અવિનાશીપણાની ખબર પડી ગઈ, પોતાના ત્રિકાળત્વપણાની, ધ્રુવત્વપણાની, નિત્યત્વપણાની ખબર પડી ગઈ, એ જીવ પોતાના ઘરમાંથી આનંદને છોડી, આનંદના ભોગને છોડીને બહાર રાગ દ્વેષની અને વિકલ્પની ભઠ્ઠીમાં કેમ આવશે? શું જરૂરત છે? કેમ આવશે? કો અમે બહાર કેમ જઈએ? કેમ જવું છે બહાર? હમણાં કેને ઘણા એકબીજા કેમ હમણાં બહાર જવું છે? ભાઈ કેમ બહાર જવું છે? કેમ કેમ રિસ્ક લેવું છે? તો આચાર્યદેવ કેમ રિસ્ક લે? જ્ઞાનીઓ કેમ રિસ્ક લે બહાર આવવાનું? ક્યાંથી બહાર આવવાનું? પોતાના સ્વભાવમાંથી બહાર આવવાનું રિસ્ક કેમ લે? જયારે ખબર છે કે બહાર સંકટ 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 મહાસંકટ છે, તો એ મહાસંકટમાં આચાર્યદેવનો ઉપયોગ કેમ આવે? આપણને જયારે ખબર છે બહાર આટલો સંકટ છે, તો આપણે ઘરમાંથી બહાર નથી નીકળતા ને? બધા પોતાના ઘરમાં બેસી ગયા છે, અને હજી 6 મહિના કેસું ને તો જોજો, હજી 6 મહિના પોતાના ઘરમાં બેસી રહેશે. કેમ? કારણ કે ભાઈ ઘરમાં રહેવું સારું, ઘરમાં રહેવું સારું. બી સેફ, બી સેફ, બી સેફ, બી હેલ્ધી, બી સેફ. તો અહીંયા આચાર્ય કહે છે કે અમારા ધ્રુવત્વ સ્વભાવ સિવાય અમને તો કોઈ સેફ જગ્યા દેખાતી નથી વિશ્વમાં. અમને તો નથી દેખાતી, અમને તો નથી દેખાતી કોઈ સેફ જગા. અમારા ધ્રુવતત્વ સિવાય અમને કોઈ સેફ જગા દુનિયામાં નથી દેખાતી, જ્યાં અમે સેફ હોઈએ, જ્યાં અમે નિરાકુર હોઈએ, જ્યાં અમે આનંદનો, બહાર અગ્નિ બળી રહી છે, કર્મ વળી રહ્યા છે, અને અંદરમાં આનંદના ઘૂંટડા પી રહ્યા છે. કેવી દશા છે? હવે આનાથી વધારે સેફ ક્યાં હોય બોલો? અને એવી સેફ જગા આપણને ગ્રંથોમાં આચાર્ય દેવ કહે છે કે સૌથી ઉત્તમ, શરણભૂત, મંગલદાયી, સેફ જગા તારો ધ્રુવ સ્વભાવ છે. એ સેફ જગાને છોડીને આપણે ખબર ને ક્યાં ક્યાં સેફ થવા જઈએ છે, ક્યાં ક્યાં પોતાને સેફ માનીએ છે? વિચાર કરો. એક એક ગુણ, એટલે જ કહું છું આ બહુ ટેકનિકલ ફોર્મેશન ઓફ ધ સબસ્ટેન્સ છે. આવી ક્વોલિટી સમજવાથી આપણું અજ્ઞાન દૂર થશે, આપણું જ્ઞાન જાગૃત થશે, આપણા જ્ઞાનમાં સમજણ આવશે, અને આપણને કોઈ દુઃખી નહીં કરી શકે. ખરેખર કહું છું, કોરોના તો શું છે? અરે કોઈ બીમારી આવી જાય, અરે નરકના નારકીઓના શરીર તિલ તિલ કરે દેહ કે ખંડ, પરંતુ સમ્યક દ્રષ્ટિ પોતાના અખંડ સ્વભાવની સાધનાથી એક મિનિટ માટે પણ ચ્યુત નથી થતા. 33 33 સાગરો પમ સુધી સમ્યક દર્શન લઈને ઉભા છે બોલો. એક સમયે સમ્યક દર્શનની ધારા છૂટતી નથી. કોના આધારે? તો કે પોતાના સેફ સ્વરૂપના આધારે. સ્વરૂપ ઇઝ સેફ. સ્વરૂપમાં રહેવું સેફ છે, સ્વરૂપમાં રહેવું ઉત્તમ છે, સ્વરૂપમાં રહેવું એ સુખમય દશા છે. ત્યાં સુખ છે, ત્યાં શાંતિ છે, ત્યાં નિરાકુરતા છે, ત્યાં આનંદ ભરેલો છે, વિતરાગતા છે, નિર્વિકલ્પ સ્વભાવ છે. કોઈ વિકલ્પ નથી, કોઈ રાગ નથી, કોઈ દ્વેષ નથી, કોઈ રોગ નથી, કોઈ શરીર નથી, કોઈ કોઈ શેરબજાર ઊંચું નીચું થયું, એ કોઈ પરિણામ, કોઈ ભાવ, કોઈ વ્યવસ્થા, કોઈ વ્યાપાર ધંધા આદિના વિકલ્પ કાંઈ નથી. એવો તારો સેફ સ્વભાવ છે. અને આચાર્ય દેવ એમાં ગળી ગયા છે, એ પોતાના ગળમાં ગળી ગયા છે, અને ત્યાં એવા અંદરમાં છુપાઈ ગયા છે, એવા અંદરમાં આનંદનો અનુભવ કરે છે કે એમને કોઈ ડર નથી કે દુનિયામાં શું ચાલે. કેવળ જ્ઞાની પોતાના સ્વરૂપ સ્વરૂપે ડૂબેલા, નમન તુજને ઓ જીનવરા. અરે સ્વરૂપમાં ડૂબી ગયા છે. લોકા લોક શું, આવા અનંત લોક હોય અને જણાય તો પણ એમના જ્ઞાનમાં એમને કોઈ ચિંતા નથી. અને એ જ ગુણ બતાવે છે, એ જ સ્વરૂપ બતાવે છે, એવી અદભુત વિશેષતા આપણામાં છે, જેનું નામ છે પ્રમેયત્વ ગુણ. હવે જો સાંભળો, પહેલા હું એની પરિભાષા બોલું, પછી એનો શબ્દાર્થ કરશું, પછી એનું ભાવવાસન કરશું, અને પછી એ પ્રમેયત્વ ગુણને જાણવાથી શું લાભ થાય છે એ 4 પોઈન્ટ બને. સૌથી પહેલો પોઈન્ટ પરિભાષા, જે શક્તિ કે કારણ, પ્રમેયત્વ ગુણની પરિભાષા, જે શક્તિના કારણે દ્રવ્ય કિસી ના કિસી કોઈને ને કોઈ કોઈના ને કોઈના જ્ઞાનનો વિષય બને. સાંભળજો, ગજબની ચર્ચા છે. જે શક્તિ કે કારણ દ્રવ્ય, જે શક્તિ કે કારણ દ્રવ્ય, છય દ્રવ્ય કિસી ના કિસી કે જ્ઞાન કા વિષય બનતા હૈ, કોઈના ને કોઈના જ્ઞાનનો વિષય બને, જ્ઞાનનો વિષય બને. પરિભાષા, જે શક્તિ કે કારણ દ્રવ્ય કિસી ના કિસી જ્ઞાન કા વિષય બનતા હૈ ઉસે પ્રમેય અથવા ગુણ કહેતે હૈ. બરાબર છે. કોઈના ને કોઈના જ્ઞાનનો વિષય બને એટલે આચાર્ય દેવ ગ્રંથમાં લખે છે કે મતિ જ્ઞાનનો વિષય બને અને ન બને તો શ્રુત જ્ઞાનનો વિષય બને. દ્રવ્ય દ્રવ્ય છોય દ્રવ્ય યા તો મતિ જ્ઞાનનો વિષય બને યા તો શ્રુત જ્ઞાનનો વિષય બને. મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનનો વિષય ન બન્યા તો અવધિ જ્ઞાનનો વિષય બનશે. અવધિ જ્ઞાન તો જાણી જ લેશે. અવધિ જ્ઞાનનો વિષય ન બન્યા દ્રવ્ય તો મન પરે જ્ઞાનનો વિષય તો બનશે. અને મન પરે જ્ઞાનનો વિષય ન બન્યા તો એ દ્રવ્ય કેવળ જ્ઞાનનો વિષય તો બનશે જ. કેવળ જ્ઞાનનો વિષય તો બનશે જ. આના ઉપરથી આચાર્ય દેવે પ્રમેયત્વ ગુણને સમજાવતા આચાર્ય દેવે કેવળ જ્ઞાનની સિદ્ધિ કહી કે કોઈ તો એવું જ્ઞાન છે કે જે બધું જાણે છે. કેવળ જ્ઞાનથી કાંઈ છુપાયેલું નહીં રહે. કેવળ જ્ઞાનીના કેવળ જ્ઞાનથી કાંઈ છુપાયેલું રહેતું નથી. કેવળ જ્ઞાનીના કેવળ જ્ઞાનમાં છોએ દ્રવ્ય વિષય બને છે. કાલાણુ હોય, પરમાણુ હોય, દ્રવ્ય જીવ હોય, દ્રવ્ય પુદ્ગલ હોય, ધર્માસ્તિકાય ધર્માસ્તિકાય, એમાં રહેલા અનંત ગુણો અને એની ત્રિકાળત્વ જે ભૂત ભવિષ્ય વર્તમાનની પર્યાયો છે એ ત્રણ કાળવર્તી પર્યાયોને પણ કેવળ જ્ઞાની જાણે છે. કારણ કે કેવળ જ્ઞાની પરમાત્મામાં જાણવાની સામર્થ્ય છે અને છોએ દ્રવ્યમાં જણાવવાની સામર્થ્ય, જ્ઞાનમાં જાણવાની સામર્થ્ય છે. અને છ દ્રવ્ય છે અહીંયા, છ દ્રવ્ય તો એમાં જણાવવાની સામર્થ્ય છે. છ દ્રવ્યમાં જણાવવાની સામર્થ્ય છે. મારા હાથને જોજો, છ દ્રવ્યમાં જણાવવાની સામર્થ્ય છે અને જ્ઞાનમાં જાણવાની સામર્થ્ય. હવે બે વાત આવી ગઈ ને, એટલે માટે શું બે વાત આવી, જ્ઞાન અને છ દ્રવ્ય. હવે આ ટેકનિકલ ભાષા સમજો. પ્રમેયત્વ તો પ્રમેય, પ્રમેય ઇઝ અ સંસ્કૃત વર્ડ. પ્રમેયનું હિન્દી થાય હિન્દી જ્ઞેય, જ્ઞે જ્ઞે, સમજાય છે. જ્ઞાન અને જ્ઞે, જ્ઞાન અને જ્ઞે, સમજાય છે. હવે સાંભળજો ધ્યાનથી. પ્રમેય શું કીધું, સંસ્કૃત વર્ડ છે પ્રમેય, અને એનું હિન્દી છે જ્ઞેય. જો જ્ઞાન મે, જો આ હાથ છે ને જ્ઞાન છે અને આ હાથ છે જ્ઞે છે, બરાબર છે. હવે આ જ્ઞે છે એટલે આ પ્રમેય છે, પ્રમેય, અને આ જ્ઞાન છે પ્રમેય. જ્ઞેની સામે જ્ઞાન, જ્ઞેની સામે જ્ઞાન, તો જ્ઞેની જગ્યાએ આપણે પ્રમેય મૂકીએ તો પ્રમેયની સામે, જ્ઞેની સામે જ્ઞાન તો પ્રમેયની સામે પ્રમાણ. પ્રમાણ આ જ્ઞાનનું બીજું નામ પ્રમાણ, જેટલું ખ્યાલમાં આવે એટલું લેજો. પ્રમાણ જ્ઞાનને બીજું નામ આપ્યું પ્રમાણ. પ્રમાણ જ્ઞાન કહો, પ્રમાણ કહો, પ્રમાણ ભૂલી જાઓ. આ તો પ્રમેયની સામે ખાલી થોડા અભ્યાસુ હોય એની માટે ખાલી વાત કરી કે પ્રમેયની સામે પ્રમાણ, જ્ઞેયની સામે જ્ઞાન. બે પાર્ટી થઈ ગઈ, બે પાર્ટી થઈ ગઈ, જ્ઞે જ્ઞાન, જ્ઞે જ્ઞાન, બરાબર છે. હવે હવે થર્ડ વસ્તુ, આ જ્ઞાન છે કોનામાં, તો આ જ્ઞાન છે જ્ઞાતા. જ્ઞાતા એટલે આત્મા, તો આત્મા જ્ઞાતા, જ્ઞાતા જ્ઞાન જ્ઞે. બહુ મજેદાર વાત છે. જ્ઞાતા, જ્ઞાતામાં જ્ઞાન છે ને જ્ઞાન જ્ઞેયોને જાણે છે, તો જ્ઞાતા જ્ઞાન વડે જ્ઞેયોને જાણે છે. આખું વાક્ય, જ્ઞાતા એટલે આત્મા, આત્મા જ્ઞાન અને જ્ઞે, તો આત્મા એટલે જ્ઞાતા, જ્ઞાતા જ્ઞાન જ્ઞે. ત્રણ શબ્દ તો બધાએ સાંભળ્યા હશે, જ્ઞાતા એટલે આત્મા, જ્ઞાતા જ્ઞાન અને જ્ઞે, તો આત્મા જ્ઞાન વડે જ્ઞાનના માધ્યમથી જ્ઞાનથી હું જ્ઞાનથી જાણું છું, મારામાં જ્ઞાન છે, હું જ્ઞાન, હું એટલે જ્ઞાતા, હું એટલે જ્ઞાતા આત્મા, હું જ્ઞાનથી જાણું છું. હું હવે એક વર્ડ એડ કરો, હું જ્ઞાનથી જ્ઞેયોને જાણું છું. હું જ્ઞાનથી જ્ઞેયોને, પ્રમેયોને, જ્ઞેયોને, એ જ્ઞેયોને હું જ્ઞાનથી જાણું છું. તો જાણવા વાળું તત્વ જ્ઞાન, અને જે કે જે જ્ઞાનમાં જણાય, બહુ બહુ સુપર, જ્ઞાનમાં જણાય એ તત્વને, એ પદાર્થને જ્ઞેય કહેવાશે. So I gave you two definitions. First definition is the main definition of Pramyatva Gun. First definition is the main definition of Pramyatva Gun, કે જે શક્તિના કારણે દ્રવ્ય કોઈના ને કોઈના જ્ઞાનનો વિષય બને. આમાંથી આખું આપણે ખોયલું. શું ખોયલું આપણે? કે પ્રમેયત્વ. તો પ્રમેયત્વનો અર્થમાં પ્રમેય પ્લસ ત્વ, ત્વ એટલે પના, ત્વ એટલે એ રૂપનું સામર્થ્ય, સમજાય છે, એવી શક્તિ, એવી શક્તિ. તો એટલે એવી શક્તિ, કેવી શક્તિ? તો કે પ્રમેય થવાની. પ્રમેય થવાની એટલે જ્ઞેય થવાની. જ્ઞેય થવાની એટલે કોઈના ને કોઈના જ્ઞાનમાં જ્ઞેય થવાની સામર્થ. પ્રત્યેક દ્રવ્યમાં કોઈના ને કોઈના જ્ઞાનમાં જ્ઞેય થવાની સામર્થ, જણાવવાની સામર્થ, જણાવવાની સામર્થ છે, એવી સામર્થનું નામ છે પ્રમેયત્વ ગુણ. તો ત્રણ વાત આવી આના પરથી, જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય, સમજાય છે. એવી રીતના પ્રમાતા, પ્રમાણ અને પ્રમેય, સમજાય છે. શું કીધું? પ્રમાતા એટલે જ્ઞાતા એટલે આત્મા, પ્રમાતા, પ્રમાણ, પ્રમેય. જો થોડા અભ્યાસુ છે એની માટે એ વાક્ય છે, સમજાય છે. જે બેસિક સમજે છે એ પહેલી લાઈન સમજો, જ્ઞાતા, જ્ઞાન, જ્ઞે. જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞે, છૂટું તમારા તમારા જ્ઞાનમાં છૂટું પાડો. જ્ઞાતા એટલે આત્મા. હવે આત્મા તો અનંત સામર્થ્યને લઈને બેઠો છે, એમાંથી એક સામર્થ્ય જ્ઞાન. આત્મા એઝ અ હોલ અનંત ગુણોનો સમૂહ છે, અનંત સામર્થ્ય આત્મામાં, તો એમાંથી એક સામર્થ્ય આપણે કાઢી જ્ઞાન. તો આત્મા એટલે જ્ઞાતા, જ્ઞાતા કહો કે આત્મા, આત્મા એટલે જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞે. જ્ઞે એ પરદ્રવ્ય, હમણાં જ્ઞે ને પરદ્રવ્ય લેજો. શરીર, ઘર, શરીર શું છે? જ્ઞે. શરીર, ઘર, કુટુંબ, પરિવાર, રૂપિયા, પૈસા, ધન, દોલત, સોનું, ચાંદી, મકાન, દુકાન, ગાડી, બંગલા, ધંધો, વ્યાપાર, ઇન્દ્રિય, આ બધું શું છે? ગિને. હવે આ બધું ગિને એટલું સુપર, એટલી સુપર થિયરી છે, આખું ટેકનિકલ પાર્ટ છે. જ્ઞાન, જ્ઞાન આ બધા ગેઓને જાણે છે. હવે હું હમણાં અજ્ઞાન મો ઊભું નથી કરતી, પેલા એક પ્યોર તમે એની એનું ફંક્શન સમજો કે ખરેખર શું થઈ રહ્યું છે અને આપણે દુઃખી કેમ છે, આપણે આકુલિત કેમ છે, એ વાત આપણે લેશું. પણ વોટ ઇઝ ધ રિયાલિટી? વોટ ઇઝ એકચ્યુઅલી હેપનિંગ? વોટ ઇઝ એકચ્યુઅલી હેપનિંગ? વોટ ફંક્શન ઇઝ એકચ્યુઅલી ગોઈંગ ઓન? દેટ વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ બાય ધીસ ગુણ. તો ત્રણ વાત આવી, જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞે. એકદમ છૂટું પડી ગયું. જ્ઞાતા એટલે આત્મા, જે આત્મામાં જ્ઞાન જેવા અનંત ગુણ છે ભાઈ. આ તો એક જ્ઞાન ગુણને આપણે છૂટું પાડ્યું. એની પહેલા આપણે અસ્તિત્વ ગુણને છૂટું પાડ્યું હતું. આત્મામાં એક અસ્તિત્વ ગુણ એને આપણે સમજ્યા, આત્મામાં એક વસ્તુત્વ ગુણ એને સમજ્યા, આત્મામાં રહેલો એક પ્રમેયત્વ ગુણ, દ્રવ્યત્વ ગુણ એને સમજ્યા, અને હવે આત્માની એક વિશેષતા છે જેનું નામ છે પ્રમેયત્વ ગુણ. એ વિશેષતાને સમજીએ છે, એ આત્માની વિશેષતા છે, એટલે આપણે આત્મા ઉભો કર્યો. કારણ કે આત્મા વગર વિશેષતા ક્યાં રહેશે? આત્મા વગર વિશેષતા ક્યાં રહેશે? દ્રવ્ય વગર ગુણ ક્યાં રહેશે? તો ગુણ દ્રવ્યના આશરે રહેશે ને, ગુણ દ્રવ્યના આશરે રહેશે. એ દ્રવ્ય એ ગુણોનો ધારી છે, તો એટલે માટે આપણે દ્રવ્ય ઉભો કર્યો, ગુણ ઉભું કર્યું અને આપણે જ્ઞે ઉભા કર્યા. હવે આપણે પછી પિક્ચરમાં અજ્ઞાન અને મોહ અને રાગ દ્વેષ લાવશું, પછી લાવશું. એ ત્રણ આપણે શું કહેવાય, એ ત્રણ ભૂતડાને પછી લાવશું. એ ભૂત છે, એ હેરાન કરે છે. ભૂત હેરાન કરે ને, લોકો ડરે ને, બાળકો ડરે ને, ભૂત આવી જશે, ભૂત આવી જશે. આ ત્રણ ભૂતને પછી ઉભા કરીએ. પહેલા આપણે પ્યોર તત્વને ઉભી કરીએ. આઈ હોપ યુ આર ફોલોઈંગ. ત્રણ વાત, જ્ઞાતા, અગેન જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞે. અને થોડા અભ્યાસુ માટે પ્રમાતા શું બોલશો? પ્રમાતા. તમારી, તમે મારી સામે હોત ને તો તમને બોલાવો, તમારા ઘરમાં બેસીને બોલજો બધા. પ્રમાતા, પ્રમાણ અને પ્રમેય. પ્રમેયના જગ્યાએ જ્ઞેય, પ્રમાણના જગ્યાએ જ્ઞાન, અને પ્રમાતાના જગ્યાએ જ્ઞાતા આત્મા. એટલે પહેલા આત્મા, આત્માની એક વિશેષતા જ્ઞાન, અને અને બધા દ્રવ્યોમાં રહેલી એક વિશેષતા પ્રમેયત્વ ગુણ. અને એ પ્રમેયત્વ ગુણ શરીરમાં છે, સામાન્ય ગુણ છે કે શરીરમાં છે, તો એ મારામાં નથી. તો મારામાં તો જ્ઞાન ગુણ પણ છે, મારામાં તો પ્રમેયત્વ ગુણ પણ છે, એટલે મારામાં તો બે ગુણ છે. આ રૂમાલમાં પ્રમેયત્વ ગુણ છે, એટલે માટે આ રૂમાલ મારા જ્ઞાનનો ગે બને છે ને. આજે મેં મારા જ્ઞાનમાં જાણ્યું, તમે લોકો પણ જાણો છો કે જયતીબેનના હાથમાં હમણાં વ્હાઇટ રૂમાલ છે. તમારા જ્ઞાનનો વિષય પણ આ રૂમાલ બને છે ને. તો હવે ફિટ કરો ત્રણ ત્રણ જે ભાગલા કર્યા. આ રૂમાલ છે એ જ્ઞેય. કેમ અમારા જ્ઞાનમાં જણાયો, કેમ તમારા જ્ઞાનમાં જણાયો, કેમ તમારા મતિશ્રુત અને મારા મતિશ્રુત જ્ઞાનમાં જણાયો. અચ્છા, આ રૂમાલ કેવળ જ્ઞાનમાં જણાય છે કે નહીં? હમણાં કેવડી ભગવાન જાણે છે કે નહીં કે આ રૂમાલ છે મારા હાથમાં, અને આ રૂમાલના ગુણધર્મ, આ રૂમાલની અવસ્થા, આ રૂમાલનું પરિણમન કેવડી ભગવાન જાણે છે? અહીંયા કોઈ અવધિ જ્ઞાની હોત તો જાણત, મનપર્યાય જ્ઞાની હોત તો જાણત, બરાબર છે? તો આ રૂમાલ જ્ઞેય છે, પ્રમેય છે, અને મારા જ્ઞાનમાં જણાય છે. દેટ મીન્સ કે આ રૂમાલમાં એક એવી સામર્થ્ય છે કે એ મારા જ્ઞાનમાં જણાય, અને મારામાં એવી સામર્થ્ય છે કે હું મારા જ્ઞાનમાં આ રૂમાલને જણું. હું જાણું અને આ જણાય, આ જણાય અને હું જાણું. તો આ રૂમાલમાં પ્રમેયત્વ નામનો ગુણ છે, એટલે આ જણાય છે. પરંતુ આ રૂમાલમાં જ્ઞાન નામનો ગુણ છે? ના, આ રૂમાલમાં જ્ઞાન નામનો ગુણ નથી. ઓકે, આ માઉસમાં જ્ઞાન નામનો ગુણ છે? ના. અચ્છા, આ માઉસમાં પ્રમેયત્વ નામનો ગુણ છે? હા. જો હમણાં હું ખાલી થિયરી બોલું છું, પછી પ્રેક્ટિકલ આવશે, અને પ્રેક્ટિકલ આવશે ત્યારે સિરિયસલી બધા નાચી ઉઠશો. જેને સમજાશે, જેને સમજાય છે, ઝૂમી ઉઠશે. તો આ આ માઉસમાં પ્રમેયત્વ નામનો ગુણ છે. પ્રમેયત્વ, પ્રમેય, જ્ઞેય, હા. આ જ્ઞેય છે કે નહીં? હા. તો આ મારા જ્ઞાનમાં જણાય છે? હા. તમારા જ્ઞાનમાં જણાય છે? હા. એનું કંપનીનું નામ, એનો શેપ, એનો કલર, બરાબર છે? તો દેટ મીન્સ કે આપણામાં તો ડબલ ક્વોલિટી છે. આપણામાં પ્રમેયત્વ નામનો, આપણો પ્રમેયત્વ પછી લેશું આપણે, તો આપણામાં પ્રમેયત્વ નામનો ગુણ છે અને આપણામાં જ્ઞાન નામનો ગુણ પણ છે. એટલે માટે આપણે આપણા જ્ઞાનમાં બધી વસ્તુઓને જાણી શકીએ છીએ. બહુ આમાં બહુ બધી વાતો છે, જાણી શકીએ છીએ. મારા એક લાસ્ટ પોઈન્ટ હજી છે, 5 મિનિટ. મારા જ્ઞાનમાં આ જ્ઞે જણાયો, તો આ જ્ઞે મારા જ્ઞાનમાં ફક્ત જણાયો છે, મારા જ્ઞાનમાં આવ્યો નથી. મારા જ્ઞાનમાં આ જ્ઞેનો પ્રવેશ નથી થયો. એક પોઈન્ટ કહું છું નવો, મારા જ્ઞાનમાં હું પોતે મારા જ્ઞાનમાં રહીને, મારા જ્ઞાનને છોડ્યા વગર, ધીસ ઇઝ વન ઓફ માય ફેવરેટ ટોપિક્સ, અને આનાથી આપણને ખરેખર બહુ બળ આવશે. આનાથી આપણો જે મોહ છે, આ શાંતિથી જયારે આ ગુણનો વિચાર કરશો ને, ત્યારે આપણું જે અજ્ઞાન છે, આપણો જે મોહ ભાવ છે, આપણો જે અણસમજનો ભાવ છે, જે વસ્તુ વ્યવસ્થા, જ્ઞાન અને જ્ઞેય વચ્ચેની જે સ્વતંત્રતા અને જે વસ્તુની વ્યવસ્થા છે, એ સમજાતા ખરેખર આપણને બહુ ક્લેરિટી આવશે. કોઈ સમજાય છે? આ શરીરમાં રોગ આવ્યો. રોગ શેમાં આવ્યો? રોગ આવ્યો શરીરમાં, પરિણમન થયું શરીરનું, અને દુઃખી કોણ થાય છે? કાર્ય થયું શરીરમાં. કેટલી હાસ્યાસ્પદ વાત છે, મૂર્ખતાની વાત છે કે કાર્ય થાય છે શરીરમાં અને દુઃખી થાય છે આત્મા. પરિણમન થાય છે શરીરમાં અને કર્મ બાંધે છે આત્મા. પરિણમન થાય છે શરીરમાં અને એના લક્ષ્યથી જ્ઞાન ગેની ભિન્નતા ન જાણતા, એ ગે જે શરીર જે જ્ઞે છે મારા જ્ઞાનમાં જણાયું, અને એને મેં જ્ઞે તરીકે ન જાણ્યું, મેં પોતાને જ્ઞાતા તરીકે ન જાણ્યું, મેં પોતાને જ્ઞાતા ન માન્યો, મેં આ શરીરને, આ શરીર છે એમ સમજો, મેં આ શરીરને ગિને ના માન્યું,
આ જ્ઞેય અને જ્ઞાતાની વચ્ચે, જ્ઞાનની વચ્ચે અંતર છે એમ ના માન્યું, અને આ જ્ઞેય મારા જ્ઞાનમાં જણાયું અને મેં એમ માની લીધું, જણાયું પણ માની એમ લીધું કે આ શરીર જ હું છું, અને એટલે જે પણ રોગ આવ્યો મને આવ્યો. અને કેટલી મૂર્ખતાની વાત છે કે રોગ આવ્યો શરીરમાં અને દુઃખી થાય છે આત્મા, જયારે કે શરીર આત્મામાં આવ્યું જ નથી, એ શરીર જ્ઞાનમાં આવ્યું જ નથી, એ શરીરનો પ્રવેશ જ્ઞાનમાં થયો જ નથી. હા, શરીર જ્ઞાનમાં જણાયું છે જરૂર, શરીર જ્ઞાનમાં જણાયું છે જરૂર, શરીરનું જ્ઞાન થયું છે, શરીરમાં જે બદલાવ થયો, ફેરફાર થયો એનું જ્ઞાન થયું છે, પરંતુ એ શરીરનો પ્રવેશ જ્ઞાનમાં થયો નથી, શરીર જ્ઞાનમાં એન્ટ્રી નથી લીધી, જ્ઞાન શરીરમાં ગયું નથી. એ જ્ઞાતાનું જ્ઞાન, જ્ઞાતાનું જ્ઞાન, પ્રમાતાનું પ્રમાણ, જ્ઞાતાનું જ્ઞાન, જ્ઞાનમાં રહીને જ્ઞેયોને જાણવાની સામર્થ તો રાખે છે, પરંતુ જ્ઞેયોમાં જઈને જ્ઞેયોમાં કંઈક કરવાની સામર્થ નથી રાખતું. બધું જ ઊભું કરી નાખ્યું, ત્રણ ભૂતડા પણ આવી ગયા કે શું મોહ થયો, મોહ એટલે શું, અજ્ઞાન એટલે શું, અસંયમ એટલે શું, રાગદ્વેષ એટલે શું, કે આ પ્યોર ગિને છે અને તારું જ્ઞાન પ્યોર જ્ઞાન છે. આ પ્યોર ગિને ગિનેમાં છે, જ્ઞાન જ્ઞાનમાં છે, જ્ઞાન જ્ઞાનમાં રહીને કેલી કરે છે, ગે ગેમાં રહીને કેલી કરે છે, જ્ઞાન જ્ઞાનમાં રહીને એનું પ્રયોજનભૂત કાર્ય કરે છે, ગે ગેમાં રહીને એનું પ્રયોજનભૂત કાર્ય કરે છે, જ્ઞાન જ્ઞાનમાં રહીને એનું પ્રણમન કરે છે દ્રવ્યત્વ ગુણ, અને ગે ગેમાં રહીને એનું પરિવર્તન કરે છે દ્રવ્યત્વ ગુણ. જ્ઞાન જ્ઞાનમાં રહીને એનું અસ્તિત્વ નથી છોડતો, જે જેમાં રહીને એનું અસ્તિત્વ નથી છોડતો. અરે, એ જ્ઞાનમાં અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ બધા ગુણોનું રૂપ છે, એટલે જ્ઞાનનું અસ્તિત્વ ક્યારે મટતું નથી, જ્ઞાનનું પ્રયોજનભૂત કાર્ય ક્યારે છૂટતું નથી, જ્ઞાનનું પરિણમન ક્યારે સ્ટોપ નથી થતું, અને જ્ઞાન જ્ઞાનનો સ્વભાવ ક્યારે છોડતો નથી. જ્ઞાન જ્ઞાનનો સ્વભાવ ન છોડે તો ગે ગેનો સ્વભાવ કેમ છોડે? જ્ઞાન જે રૂપે ન થાય તો કે જે જ્ઞાન રૂપે કેમ થાય? જ્ઞાન જેમાં કઈ કરી ન શકે તો જે જ્ઞાનમાં કેમ કરી શકે? બહુ બહુ ગજબ છે પ્રમ્યત્વ ગુણ. હજી તો આના લાભ બહુ ગજબ છે, અને એક લાભ તો આમાં એટલો જોરદાર છે, એટલો જોરદાર છે કે તમે સાંભળતા તમે નાચી ઉઠશો. નેક્સ્ટ ટાઈમ આપણે લેશું. તો ચાર ગુણ થયા, અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ. ત્રણ લાઈન કઈ આવી? જ્ઞાતા, જ્ઞાન અને ગે. તમે આજે આખા દિવસમાં એક ગેનું લિસ્ટ બનાવો કે તમને કયા કયા પદાર્થ ગિને લાગે છે. ગિને એટલે જ્ઞાનમાં, જ્ઞાનમાં, જ્ઞાનમાં જણાવા યોગ્ય પદાર્થ, અને જ્ઞાન એટલે જાણવા યોગ્ય પદાર્થ. જ્ઞાન જાણવાનું કામ કરે છે, ગે જણાવવાનું કામ કરે છે, એવી એનામાં એક ક્વોલિટી છે. એની ગેની શરીરમાં એની એક એવી ક્વોલિટી છે કે આપણે જ્ઞાનમાં જણાવે, અને આપણી એવી ક્વોલિટી છે કે આપણે જ્ઞાનમાં રહીને શરીરને જાણીએ, ઘર કુટુંબ પરિવારને જાણીએ, જે ઉદય આવ્યા એને જાણીએ, જે પરિસ્થિતિ બહારમાં બની રહી છે એને જાણીએ. એ પરિસ્થિતિને જાણવાની સામર્થ આપણામાં છે, એ પરિસ્થિતિને બદલવાની સામર્થ આપણામાં. આટલા રૂપિયા કેમ વહ્યા ગયા, આટલા રૂપિયા કેમ આવ્યા, આટલા ઓછા કેમ આવ્યા, આ શરીરનું આમ કેમ થયું, આ રોગ આમ કેમ આવ્યો, આનું આમ કેમ થયું, આનું આમ કેમ થયું, આ આપણા ગેયોને જાણતા સંકલ્પ અને વિકલ્પ છે. અને એ મિથ્યા છે, એ દુઃખનું કારણ છે, એ મિથ્યા છે, એ દુઃખનું કારણ છે, અને એના કારણે આપણે બંધાઈએ છીએ. તમને ખ્યાલમાં આવે? એના કારણે આપણે બંધાઈએ છીએ. એક ઓટોમેટિક વ્યવસ્થા છે, આ કર્મ બંધની એક ઓટોમેટિક વ્યવસ્થા છે. તું અપરાધ કરે ને બંધાય, અપરાધ કરે ને બંધાય. હવે તો બધું ઓટોમેટિક થઈ ગયું છે ને. હવે તમને રસ્તામાં હવલદારો બહુ ઓછા દેખાતા હશે ને, કેમ? કારણ કે તમે એક અપરાધ કર્યો, એક રૂલ તોડ્યો અને પિક્ચર ક્લિક થઈ ગયું. પોઈન્ટ સમજાય છે? ઓટોમેટિક વ્યવસ્થા થઈ ગઈ ને. અરે, કોઈ હવાલદાર હોત ને. પોઈન્ટ સમજાય છે? ખ્યાલ આવે છે? તો આ અજ્ઞાનીનો મોહ અને એની મૂર્ખતા એવી છે કે એને ઉભો રાખીને એને પટાવત, એને રિશ્વત આપત, એને પૈસા ખવડાવત, એને આમ કરત, એને આમ કરત. હવે આ ઓટોમેટિક વ્યવસ્થામાં શું થઈ શકે બોલો? કેમેરા નાખશો રિશ્વત, એટલે જે પણ કેમેરા નાખશો, કોઈ ટીપ કેમેરા નાખશો, કાંઈ પતી ગયું. તે એક રૂલ તોડ્યો અને તારા ઘરે ટિકિટ આવી ગઈ. તે એક રૂલ તોડ્યો અને તારા ઘરે ટિકિટ આવી ગઈ. એવી રીતના તે એક રૂલ તોડ્યો વ્યવસ્થાનો આ વસ્તુ વ્યવસ્થાનો તે એક રૂલ તોડ્યો આ જ્ઞાન અને જ્ઞેયની સ્વતંત્રતાને સમજવા માટે ભિન્નતાને સમજવામાં તે એક મિસ્ટેક કરી અને તને ટિકિટ આવી ગઈ કર્મની ટિકિટ આવી ગઈ હવે તો તારે ટિકિટ ભરવી જ પડશે ફાઇન ભરવું જ પડશે હવે કોણ બચાવી શકશે તને એવી આખી આ વ્યવસ્થા છે એટલે હવે ઘણા ડરી ગયા છે કામ કરવાથી ખોટું કામ કરવાથી કેમ કારણ કે ટિકિટ આવી જશે પોઈન્ટ સમજાય છે બહુ ગજબની ચર્ચા છે ચલો તો આપણો સમય અહીંયા પૂરો થાય છે તો આજે આપણે કેટલા ગુણ ભણ્યા આજે આપણે ચાર ગુણ ભણ્યા કયા ચાર અસ્તિત્વ વસ્તુત્વ દ્રવ્યત્વ અને પ્રમેયત્વ આ ચાર ગુણ આપણે ભણ્યા મેઇન આપણે આજે પ્રમેયત્વ ગુણ પ્રમાતા પ્રમાણ અને પ્રમેય જ્ઞાતા જ્ઞાન અને જ્ઞેય આખી દુનિયા મારી માટે જ્ઞેય છે મારા જ્ઞાનમાં જણાય એવી આખી દુનિયા છે પરંતુ મારા જ્ઞાનમાં આવી જાય એવી દુનિયા નથી હું એ દુનિયામાં ચાલ્યો જાઉં એ પર પદાર્થમાં ચાલ્યો જાઉં એ નથી કાલે હું વિચારતી હતી શરીરનું કોઈ પણ પ્રણવન થાય ભલે અંદરમાં કોઈ વિકલ્પ આવી જાય પરંતુ આપણી શ્રદ્ધાના આપણી દ્રઢતા એ સમય પણ એટલી સ્ટ્રોંગ હોવી જોઈએ કે શરીર મારા જ્ઞાનનું ગિને છે શરીરમાં હું નથી મારામાં શરીર નથી શરીરનો રોગ શરીરમાં છે એનું દ્રવ્યત્વ એનામાં છે એનું વસ્તુત્વ એનામાં છે એનું પ્રયોજન ભૂત કાર્ય એનામાં છે એનું અસ્તિત્વ એનામાં છે એનું પ્રમેયત્વ એનામાં છે એટલે મારા જ્ઞાનમાં તો જણાશે હવે એ જ શરીરનું પરણમન જે મારા જ્ઞાનમાં જણાય છે આ શરીરનું પરણમન એ કેવડીના જ્ઞાનમાં જણાય છે કે નહીં મે બી મોર ઇન ડિટેલ મે બી મોર ઇન ડેપ્થ મે બી મોર નોલેજ અબાઉટ શરીર માઇન્યુટ કેવડી ભગવાનને તો રાગદ્વેષ નથી થતા એને તો દુઃખ નથી થતું તો દેટ મીન્સ કે મારા જ્ઞાનમાં પણ કેવડી ભગવાનના જ્ઞાનની જેમ જેઓ જણાય છે ઝલકે છે ત્યાં ક્વોલિટી સોરી ક્વોન્ટિટી વધારે છે અહીંયા ક્વોન્ટિટી ઓછી છે અહીંયા મતિશ્રુત જ્ઞાન છે ત્યાં કેવળ જ્ઞાન છે અપૂર્ણ જ્ઞાન છે પૂર્ણ જ્ઞાન છે પણ જ્ઞાન તો છે જ્ઞાન તો છે જાણવાનું કાર્ય તો એક સરખું છે જેમ હું કાર્ય કરું છું જાણવાનું એમ કેવડી ભગવાન કરે છે હવે આપણે દુઃખી અને કેવડી ભગવાન સુખી એકમાત્ર એનું કારણ છે કે જે જ્ઞે જ્ઞાનમાં જણાય છે યાદ રાખજો જે જ્ઞે જ્ઞાનમાં જણાય છે એને આપણે પકડી લઈએ છીએ જ્ઞાનમાં આવતું નથી ગિને તો પણ આપણે એમાં એકત્વ કરી લઈએ છીએ અમારા 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 એ રીતે આજે આપણે ત્રણ પોઈન્ટ પર ચર્ચા કરી પહેલો પોઈન્ટ કે તત્વ દ્રવ્યની આપણને મહિમા આવી જોઈએ બીજો પોઈન્ટ અજ્ઞાન દુઃખનું કારણ છે જ્ઞાન સુખનું કારણ છે ત્રીજો પોઈન્ટ આપણે અસ્તિત્વ વસ્તુત્વ દ્રવ્યત્વને રિવાઇઝ કર્યું અને ચોથો પોઈન્ટ આપણે પ્રમેયત્વ ગુણની ચર્ચા કરી વિશેષ ચર્ચા આપણે આગળ કરશું નિજ નિધિ નિજ મે અને કાન મેં બોધિની દ્વાદશાંગી જીનવાણી માતનો જય આમ ભક્તોના અનંત ઉપકારી કામ ગુરુ દેવનો જય ધન્ય કૃષ્ણમૂર્તિ ભગવતી માતનો જય સત્ય સનાતન સ્વાનુભૂતિમય દિગંબર જૈન ધર્મનો જય અનંત ગુણને અને એ આપણી સામર્થ્યને બતાવનાર આપણા અનંત અનંત ઉપકારી કાન ગુરુ દેવનો જય જય જીનેન્દ્ર બધાને